તારીખ 24/9/1981, પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 35 થી 37 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 7.
મુખ્યપણે અશુભ ભાવ હોય છે. પૂર્વ કર્મ અનુસાર શરીર અને સંયોગો ભોગ ભોગ વગેરે ખાવું પીવું ક્યાંથી માંડે. લૌકિકમાં ભલે ખાવા પીવાની જરૂરિયાત ગણાય છે, આ તો જરૂરનો વિષય છે. ખાવા ખાધા પીધા વિના ચાલે નહીં. શુભ અને અશુભ એવા બે પ્રકારના પરિણામમાં જેટલા કોઈ પરદ્રવ્ય આશ્રિત પરિણામ છે સંયોગના, દેવ ગુરુ શાસ્ત્ર ને છોડીને દયાદાના બધા અશુભમાં જ જાય છે, એમાં કોઈ શુભ પરિણામ નથી. સામાન્ય મનોરંજન દયાદાન શુભમાં દયાદાન દેવ ગુરુ શાસ્ત્રને છોડીને બાકીના જેટલા કોઈ પરિણામ છે, સામાન્ય મનોરંજનથી માંડીને કુતૂહલથી માંડીને ખાવું પીવુંથી માંડીને અનેક પ્રકારના જેટલા કોઈ ઉદયિક ભાવો છે, એ બધા અશુભ ભાવ અશુભ ઉપયોગરૂપ પરિણામ છે. અને એ સહજ છે, અનાદિકાળથી જીવ એનો ટેવાયેલો છે, એમાં એને અશુભ જેવું કાંઈ જાણે લાગતું નથી. સહજ છે એનો અર્થ એ છે કે જાણે કાંઈ અશુભ જેવું એમાં લાગતું નથી. એમાં અશુભ શું? ઘરે અનેક જાતના પ્રસંગો આવે છે ને, દીકરા દીકરીના લગ્ન પ્રસંગ, દીકરી તમામ જેટલા કોઈ ઔદયિક પ્રસંગો છે, દેવ ગુરુ શાસ્ત્રના ઉદયને છોડીને દયાદાન વગેરેના ઉદયને છોડીને લૌકિક વિષય જુદો છે અને પ્રાણભાઈ અલૌકિક વિષય જુદો છે. લૌકિકમાં તો લૌકિક રીત રિવાજ પ્રમાણે ચાલે, પ્રકરણ પરમાર્થનું છે ને, એટલે કહે છે કે એ બધા અશુભ પરિણામ છે, સહજ થઈ ગયા છે જીવને. વળી શુભને વારંવાર કરતા કોઈ એક જીવ, કોઈ કોઈ જીવો શુભ યોગમાં પૂર્વકર્મના યોગવશ શુભ યોગમાં રહે છે, દેવ ગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિમાં અનેક પ્રકારના, એને પણ વારંવાર કરતા અથવા શુભ શુભ કરવા જેવું છે અશુભ કરવા જેવું નથી એમ માનીને પૂર્વકર્મનું છે કે જેથી વારંવાર એ શુભને શુભોપયોગમાં આવે છે, શુભને કરે છે, એ શુભ ભાવ પણ સહજ થઈ જાય છે. જેમ અશુભ સહજ થઈ જાય છે એમ શુભ પણ સહજ થઈ જાય છે. વ્યવસાય છોડી દે, ગૃહસ્થી છોડી દે, સામાન્ય રીતે થોડું ત્યાગવાળું જીવન રાખે, અગરની પ્રવૃત્તિ પ્રવૃત્તિ તો એ પણ સહજ થઈ જાય છે. અહીં તો બહુની કિંમત કાઢી નાખે છે. અશુભ સાધ તો જગતના જીવોને થઈ પડેલું છે, કોઈ જીવોને શુભ કરતાં કરતાં ઘણું શુભ સાધ થઈ જાય તો એમ પણ બને છે, એ કોઈ મોટી વિશેષ વાત નથી. પરંતુ પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે, આ પરંતુ કરીને એની વિશેષતા આપવી છે કે પોતાનો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એ ખરેખર સહજ છે. એના પરિણામમાં તેલને લઈને, રટણને લઈને સહજ થયા છે તો પણ કૃત્રિમ છે, એ ખરેખર સહજ છે એને. પોતાનો સ્વભાવ જે ત્રિકાળથી સહજ છે, ત્રણેય કાળે સહજ છે, અકૃત્રિમ છે, તેનો જીવને ખ્યાલ આવતો નથી અને ખબર પડતી નથી. શુભ અને અશુભ યોગમાં ઉપયોગમાં એવો તલ્લીન રહે છે, તન્મય રહે છે, કે એને ખરેખર પોતાના સ્વભાવનો ક્યાં ખ્યાલ આવતો નથી. કાં તો અશુભ પ્રવૃત્તિ ને કાં તો શુભ પ્રવૃત્તિ, બેમાં એવો ગૂંચવાય છે, એવો વિકાકાર થઈને પરિણમે છે, એ જ સર્વસ્વ છે એ રીતે તે કાળે પરિણમી જાય છે. એ રીતે પ્રત્યેક પરિણમનમાં, પ્રત્યેક ઉદયમાં સ્વભાવ શું એ વિષયનો એને કોઈ સાવધાનીનો પ્રકાર, ગમે તે ઉદયમાં જ્ઞાન માત્ર છો એમ જે અંતર સાવધાની પકડવી જોઈએ, એ પ્રકારમાં જીવ આવતો નથી. પોતાનો સ્વભાવ જે ખરેખર સહજ છે તેનો જીવને ખ્યાલ આવતો નથી, ખબર પડતી નથી. ઉપયોગને સૂક્ષ્મ કરીને આ બહુ નિદાની આપી દીધું. ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. આજે શુભાશુભ સ્થુલ ઉપયોગમાં જીવ પ્રણમી રહ્યો છે, એ પ્રકારથી કોઈ પ્રકારાંતર બીજો પ્રકાર છે એમ કહેવા માંગે છે. ગમે તેટલો કષાય મંદ હોય તો એ સ્થુલ પરિણમન છે. અશુભ ઉપયોગ તો અશુભ પરિણામ તો અતિ સ્થુલ પરિણામ છે, પણ શુભ પરિણામમાં પણ ગમે તેટલા મંદ કષાયના સૂક્ષ્મ અંતર્જલ્પના વિકલ્પ હોય, અંતર્જલ્પરૂપ હોય તો પણ એ સ્થુલ પરિણમન છે. ત્યાંથી પ્રકાર બદલીને એમ કહ્યું છે, ઉપયોગને સૂક્ષ્મ કરીને સ્વભાવ પકડવો છે ને. સ્વભાવ સૂક્ષ્મ છે તો સ્વભાવને ગ્રહણ કરનારો ઉપયોગને પણ એટલું સૂક્ષ્મ થવું પડે. હીરાનો ઝીણો દાણો ઝીણો હોય છે તો એને પકડવા માટે ઝીણા પોઈન્ટ વાળી સમાણીનો ઉપયોગ કરવામાં આવે છે. શક્તિથી પકડવા જાય તો શક્તિમાં આવે નહીં. ઝીણા અણી વાળી સમાણી છે એનાથી પકડી શકાય છે, ફેલાય છે. એમ સૂક્ષ્મ સ્વભાવ છે એને પકડવા માટે અંદરનો ઉપયોગ પણ એને સૂક્ષ્મ કરવો પડે છે. બહારના બહિર્મુખના સ્થૂળ ઉપયોગથી અંતરંગ જે સૂક્ષ્મ સ્વભાવ છે એ પકડવામાં આવતો એવો સ્વભાવ છે. સૂક્ષ્મ એટલે આમ તો સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ, એનો તો બીજો શું અર્થ કરી શકે. બારીક કયો, પણ એ તો બારીક પણ તો શું છે, કે કોઈ જાડું પાતળું હોય, પાતળું કેમ હોય તો બારીક થઈ જાય. જાડાઈની અપેક્ષા એ બારીક આવી થઈ કે આ કપડું જાડું છે, આ કપડું બારીક છે. પણ આ તો સ્વભાવ લેવો છે, તો મહાન તત્વ, મહાન ચૈતન્ય સત્તારૂપ છે, અનાદિ અનંત મહાન ચૈતન્ય સત્તારૂપ છે. એ ચૈતન્ય સત્તારૂપ ઉપયોગ છે, સ્વભાવથી સૂક્ષ્મ છે, કેમ કે એનું ભાવાત્મક પડખું તમે પકડવું છે. સ્વભાવનું ભાવાત્મક પડખું છે એને ખ્યાલમાં આવવું જોઈએ, જ્ઞાનમાં સીધું આવવું જોઈએ. સીધું આવવું જોઈએ એટલે રાગની પ્રધાનતા વિના, રાગને આડ વિના, એ રીતે એનું યથાયોગ્ય રીતે ગ્રહણ કરવું જોઈએ. પકડવો છે, ગ્રહણ કરવું જોઈએ. બીજી કોઈ રીતે નિવેડો નથી. શુભ ને અશુભ, શુભ ને અશુભ ચાલ્યા કરશે એમ કહે છે. પરિણમનમાં ક્યાં તો શુભ ચાલ્યા કરશે, કાં તો અશુભ ચાલ્યા કરશે. જો જગતના પદાર્થો પ્રાપ્ત કરવા, મેળવવા, ભેગા કરવા, સાચવવા એ વગેરે એનો રસ પડી ગયો તો અશુભની પરંપરા ચાલશે, સહજપણે અશુભ ત્યાગ કરશે. ઘણી આકુલતા હોવા છતાં સહજ થઈ પડશે, તને ખ્યાલ પણ આવશે. જિંદગી પૂરી થઈ ગઈ છે, ખેડો દેખાશે ત્યારે એમ ખબર આખી જિંદગી ઉલ્લી છે. એવું જ શુભમાં છે કે શુભના યોગમાં એનો રસ ચડી ગયો કોઈ ને કોઈ કાર્યમાં. આપણે હોસ્પિટલ બાંધીએ એના કામમાં લાગી જાય, ક્યાંથી મંદિર બાંધીએ ત્યાંના કામમાં લાગી જાય, ત્યાંથી માંડીને શાસ્ત્ર પ્રકાશન કરીએ, તત્વ પ્રચાર કરીએ, અનેક પ્રકારના કામમાં લાગી જાય છે. એ રસ ચડી જાય તો એના રસમાં ને રસમાં એને શુભ સહજ થઈ જાય છે. એ બંને ફૂલ એક જાતિના પરિણામ છે. જાતિ અપેક્ષાએ જુઓ તો બંને ફૂલ છે અને એક જાતિના પરિણામ છે. એ તત્વદ્રષ્ટિ છે, એની અંદર તત્વ એક જ રહ્યું છે. ભલે તીવ્ર મંદનો વિભાગ હોવા છતાં, કષાયની તીવ્રતા અને મંદતાનો વિભાગ પડતો હોવા છતાં તત્વ એનું એક જ છે. એમાં બે તત્વ છે, જ્ઞાન વિના કોણ એને ગ્રહણ કરે. જ્ઞાન છે એ પ્રધાન છે, પ્રથમ જ જ્ઞાનથી છે. જ્ઞાનમ એકમ કારણ, જ્યાં આત્માની અનુભૂતિનું કારણ છે એમ જોવું છે તો જ્ઞાન જ એક કારણ. આત્માની અનુભૂતિના કારણમાં તો જ્ઞાન જ જાણે એક કારણ છે. આમ પ્રશ્ન થાય એવું છે કે આ ઉપયોગને સૂક્ષ્મ કરવો એટલે શું, ઉપયોગને સૂક્ષ્મ કરવો એટલે શું, એ થોડો પ્રશ્ન થાય એવું છે. કેમ કે એ બાજુનું જીવનો અભ્યાસ નથી. પણ સૂક્ષ્મતા સમજી શકાય એવું છે. કોઈ પણ પદાર્થનો સ્વભાવ નક્કી કરવા જાય, કોઈ પણ માણસનો સ્વભાવ નક્કી કરવા જાય, નક્કી ન થયો હોય એને નક્કી કરવા જાય તો એની સૂક્ષ્મતામાં એને જવું પડે છે. કેમ કે સ્વભાવ એ સૂક્ષ્મ તત્વ છે. પર્યાય જે ઉપર ઉપર છે એ વ્યક્ત છે, પ્રગટ અને વ્યક્ત હોવાથી એ સ્થૂળતાના વિભાગમાં જાય છે. પણ જે સ્વભાવ છે એ પદાર્થનો અંતરંગ અવયવ હોવાથી, અંતરનો અંગ હોવાથી સૂક્ષ્મ જાય, સૂક્ષ્મતામાં જાય છે. પર્યાય છે, બહિરંગ છે, એટલે એને પકડવા માટે ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો જોઈએ. સમ્યક દર્શન નો વિષયભૂત આત્મા જેને સમ્યક દ્રષ્ટિ વિષય કરે છે, એ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ પોતાના નિજ વિષયમાં ઘણી ઊંડી છે અને ઘણી સૂક્ષ્મ છે. એની દ્રષ્ટિ ઘણી ઊંડી છે અને સૂક્ષ્મ છે, ત્યારે એ પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કરે. પ્રથમ ઉપયોગનો પલટો કરવા માંગે છે પણ અંતરંગ રૂચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. માર્ગ ઉપાય આત્મપ્રાપ્તિનો ઉપાય શું છે એ ઉપાયનો જેને ખ્યાલ નથી, એવા ઘણા એમ વિચારે છે કે અનુભૂતિના કાળમાં તો નિર્વિકલ્પ ઉપયોગ થાય છે ને, માટે ઉપયોગ નિર્વિકલ્પ કરો, વિકલ્પ છોડી દો, વિકલ્પ છોડી દો, વિકલ્પ છોડી દો. મહાનગરમાં આચાર્ય રજની થયા જે કોઈ વિચાર આવે એ વિચાર શબ્દ વાપરે છે, જે કોઈ વિચાર આવે એને છોડી દો, શૂન્ય થઈ જાઓ, શૂન્ય હો જાઓ. નિર્વિકલ્પ જે આત્મ સ્વભાવ એ જ્ઞાનમાં એવા જ્ઞાન એનો આશ્રય થાય નહીં, આશ્રય થાય નહીં એટલે એમાં એકાગ્રતા થાય નહીં, અને નિર્વિકલ્પ સ્વભાવમાં એકાગ્રતા થયા વિના ઉપયોગ નિર્વિકલ્પ થાય કઈ રીતે? વિકલ્પને છોડવો એ પણ વિકલ્પ જ છે, અરે નિર્વિકલ્પ થવું એ પણ વિકલ્પ જ છે. નિર્વિકલ્પ થવું છે, નિર્વિકલ્પ થવું છે, એ પણ વિકલ્પ છે. એટલે એ તો એક એવો શીખણો વિષય છે. ગુંડો આવે છે ને, આ આંગળીએથી છોડો તો આ આંગળીએ છોડો, જે આંગળીએથી ભીંસ દઈને છોડો એ આંગળીએ છોડો, છોકડીઓ એને છોડવું હોય તો અહીંથી ભીંસ દો તો અહીંયા છોકડી જાય, અહીંથી છોડો તો જેનાથી છોડાવવા માંગો ત્યાં છોડો. એવો વિકલ્પ એવો છે કે વિકલ્પને ધક્કો મારવા જાઓ તો વિકલ્પને ધક્કો મારનાર વિકલ્પ, વિકલ્પને વિકલ્પ રહ્યો એ કાંઈ એ રીતે વિકલ્પ છૂટતો. એટલી એને માર્ગનો એટલે ઉપાયનો રીતનો ખ્યાલ નથી. માર્ગ એટલે અહીંયા વિધિ કરવી છે, નિર્વિકલ્પ થવાની જે વિધિ છે એ વિધિ રૂચિને પલટાવ્યા વિના માત્ર નિર્વિકલ્પ થવા માટે કોઈ પ્રયત્ન સીધો કરે, રૂચિ પડી હોય રાગમાં, રૂચિ પડી હોય રાગના વિષયમાં, પરપદાર્થમાં, ઉજ્જવલમાં, અને એમ વિચારે, એમ ઈચ્છે, એમ ચાહે કે હું તો અંતરમાં ધ્યાન કરીને નિર્વિકલ્પ થઈ જાય, એ રીતે કોઈ જીવ કોઈ કાળમાં નિર્વિકલ્પ થઈ શકે છે એનું જંતું. કેમ કે એના પ્રેરણમનમાં તે પ્રકારનું સામર્થ્ય નથી, શક્તિ નથી. પરપદાર્થની રૂચિથી એના પરિણમનમાં એટલો પરપદાર્થ એટલે બહિર્મુખ સંબંધી બહિર્મુખ દિશાનો વેગ એટલો છે કે એ વેગથી પાછો વળે એટલી શક્તિ એના માટે છે, અને નિર્વિકલ્પ થઈ જાય અંદરમાં એવી શક્તિ એના પરિણમનમાં હોતી. જે અંતરંગ રૂચિને તો પલટાવતો નથી, એ રૂચિ છે, એ અંતરંગ છે, बहुभाग जीवों ने तो ये पकड़ा कि मुझे हमारी ऋषि क्या काम करे, इतने पण पोताना परिणमनू स्थूल परिणमनू अवलोकन नहीं कि ऋषि क्या काम करे, ऋषि केम काम करे, कई रीते ऋषि काम करी रही है ये पकड़ा कि શાસ્ત્ર સાંભળે અને શાસ્ત્ર વચન સારા લાગે, સારા લાગે કેમ કે એમાં શાંત રસ છે અને શાંતિ તો સૌને જોઈએ છે, એટલે સારું લાગે ઉપર ઉપરથી. ભાઈ આ તો મનોરંજન નો વિષય છે, ચાલો એક કલાક મનોરંજન કરી લઈએ, ઠીક લાગે છે. બીજા કરતા અહીંયા ઠીક લાગે છે એ કોઈ આ વિષય છે. અંતરંગ આત્માની રૂચિ અન્ય રૂચિ પલટી અને અંતરંગ આત્માની રૂચિ પ્રગટ થાય, પ્રથમ રૂચિનો પલટો કરે એ જ વિષય લે છે. એટલે આત્મરૂચિ થાય તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. તારે ઉપયોગ પલટાવવા માટે વિકલ્પ કરવો પડતો પડશે, એમને પ્રશ્ન એ થાય કે આવી શુદ્ધાત્માની રૂચિ પ્રગટે છે જીવને ક્યારે, આ પ્રશ્ન. શુદ્ધાત્માની જેને રૂચિ કહીએ એવી રૂચિ જીવને ક્યારે પ્રગટે છે, એવી રૂચિ જ્યારે શુદ્ધાત્માની અભિમુખ થાય છે ત્યારે, એનું જ્ઞાન જ્યારે શુદ્ધાત્માને જાણે છે, જાણે છે એટલે ખ્યાલમાં લે છે બધા કે આવો છું, જેવો છું એવું એને જ્ઞાનમાં આવે છે. એટલે કે પ્રતિભાસે છે ત્યારે એને એની અનન્ય રૂચિ થાય છે, કેમ કે એ એવો પદાર્થ છે કે જે જ્ઞાનમાં આવે ને રૂચિ ન થાય એવું બને નહીં. એમ કે અમે આત્મા જ્ઞાનીઓ પાસેથી સાંભળ્યો, જ્ઞાની ગુરુ પાસેથી આત્મા સાંભળ્યો કે આત્મામાં જ્ઞાન દર્શન આનંદ વગેરે ગુણો છે, એ એના સ્વભાવો છે, એનું દ્રવ છે, એની સમય સમયની અવસ્થામાં શુદ્ધતા અને અશુદ્ધતા આદિ પ્રકાર પડે છે. તો અમે આત્મા જાણ્યો કે નહીં, આ પ્રશ્ન આત્મા જાણવામાં તને આવ્યો એનું લક્ષણ એ છે કે એની અનન્ય રૂચિ પ્રગટ્યા વિના. મારો આત્મા એવો છે એનો જે નિર્ણય, પ્રતિભાસ કહો કે નિર્ણય કહો કે ભાવ ભાષણ કહો, એ તો બધું સ્વીકાર થાય. એ નિર્ણય થાય તો એની રૂચિ તત્કાળ પ્રગટે થાય અને રૂચિ પ્રગટતી નથી. એનો અર્થ એ થયો કે ભલે ગમે તેટલું વાંચ્યું હોય, વિચાર્યું હોય, સાંભળ્યું હોય કે આત્માના વિષયમાં ભાષણ કર્યા હોય, તો પણ એને આત્માનો નિર્ણય પોતાનો થયો નથી. જરા કઠણ પડે એવું છે. આટલા વર્ષથી અમે આત્માની વાત કરી શકીએ, બીજાને આત્મા કેવો છે એમ સમજાવવા જઈએ અને અમે જ આત્માનો નિર્ણય કર્યો નથી. એક વાર નહીં પણ સાત વાર આત્માનો નિર્ણય થયો નથી. તો કલ્પના જરૂર થઈ છે કે આવા આવો આત્મા છે, પણ આત્માનો નિર્ણય થયો છે એ વાતમાં કાંઈ માલ થાય નહીં. આવો મિત્રો. અનન્ય રુચિ પ્રત્યે એવી રુચિ પ્રગટે કે એના વિના એનું પરિણમન રહી શકે, ઉપયોગ પલટો મારી જાય એનો, બહુ અલ્પકાળમાં એનો ઉપયોગ પલટો મારી જાય છે. જેને આત્મા રૂપે જગત ઈષ્ટ નહીં, આત્મથી આખા જગતને લાત મારે, એક 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 ચિત્તે ઉડાડે ફૂટબોલની જાય, એવું આત્માનું પ્રાધાન્ય આવે, વસ્તુ એવી એમને આવતું નથી. પણ વસ્તુ જ કોઈ અંદરમાં એવી છે કે એનો નિર્ણય થાય ત્યારે એવી અનન્ય રુચિ પ્રત્યે છે કે એને બીજી પણ રુચિ એટલે બીજું આવે છે. 32માં લીધું છે ને, નાની નું લીધું છે, પણ એ રુચિ એની ખરી છે ને એની, કે બધું નિસાર ફોતરા સમાન રસ્તસ વગેરેનું હોય એવા ભાવે ભાગ ઉભા છે. દરેક સમીરમાં પૂર્વકર્મ જોડાતા દેખાય છે, એમાં ક્યાંય રુચિ છે એમ કે હીરાની મૂર્તિ વચમાં બેઠા છે, પણ એને તો એ પણ ખબર નથી કે મુક્ષુતાની કઈ ભૂમિકાની કેટલી રુચિમાં આવ્યા પછી સમ્યક દર્શનને જીવ પ્રાપ્ત થયો છે એ પણ એને ખબર નથી. સમ્યક દર્શનની તો ખબર નથી, પણ મુમુક્ષુતાની ભૂમિકામાં આત્માની અનન્ય રુચિ એ કેટલે હદે આવ્યા પછી સમ્યક દર્શનને પર્યાયને પ્રાપ્ત થયો છે એનો અંદાજ પણ એની પાસે નથી, એટલો અંદાજ પણ નથી. ત્યાર પછી એની એક એટલી તો ક્લિન્થ થઈ ગઈ છે, જે મકાનની ત્રણસર પહેલું ક્લિન્થ કર્યા પછી આવે એટલી તો એની ક્લિન્થ થઈ ગઈ. પછી હીરા વિશે છે, મોટી ખરીદે છે, તને સમજાશે. છોકરો મોટો થાય જોયું કે મારા પિતા શ્રીમંત છે, પૈસા તો કાંઈ મહેનત કર્યા વગર કમાય છે, માણસો કામ કર્યા કરે છે, સુધી ઘરે આરામ ખાલી આરામ કરીને દુકાને જાય છે, અને એવી બેઠા બેઠા શેખાઈ કરે છે, ક્યાંય કપડે દાગ લાગતો નથી. એ એમ કે મેં હું અહીં સુધી આવ્યો એમાં મેં કેટલો પરિશ્રમ કર્યો છે, એ તો તારો જન્મ નો તો તને ખબર ક્યાંથી હોય એમ કે બહિર્દ્રષ્ટિ જીવોનો આ વિષયમાં પદાર્પણ થતું નથી, જન્મ થતો નથી, એને શુદ્ધાત્મા સંબંધી કેટલો પુરુષાર્થ ને કેટલી રુચિ કર્યા પછી એ સમ્યક દર્શનમાં જીવ આવે છે એને ખબર નથી. ધ્યાન તો બધા સહેજે સહેજે સમ્યક દર્શન પણ છે, સહજ પુરુષાર્થ છે ને, પુરુષાર્થ પણ એનો સહજ છે, એટલે કોઈ હઠ અને કૃત્રિમતા તો એના પરિણામમાં દેખાતી નથી. હઠ વગરનો પણ એક પુરુષાર્થ કે જેને અનંત પુરુષાર્થ કહીએ એવા પુરુષાર્થ પછી એ સ્થિતિને પ્રાપ્ત થાય એમ ઉપયોગ પલટે છે, એમને એમ સીધો ઉપયોગ કોઈનો પલટે છે એવું બનતું નથી. પ્રથમ રૂચિનો પલટો કરે, પ્રથમ એટલે અહીંયા આ તબક્કો છે, તો સ્વરૂપનો નિર્ણય કરે અને ત્યારથી સ્વરૂપ સન્મુખ થાય, સમ્યક સન્મુખ થાય ત્યારે એને ઋષિનો પલટો થયો કહેવાય. નહીતર કાંઈ ઋષિનો પલટો થયો છે એમ છે. ઘણા શાસ્ત્રો વાંચી છે માટે ઋષિનો પલટો થયો છે. સોનગઢ જઈને રહીએ છીએ માટે ઋષિનો પલટો થયો છે. એ કોઈ બાળકનો વિષય છે. બીજી પ્રવૃત્તિ કરતા નથી માટે ઋષિનો પલટો થયો છે. બીજી ઋષિનો આંક નથી એથી પણ ઋષિનો આંક નથી થાય છે એમ છે. અંદરમાં શુદ્ધાત્મા જ રૂચે છે ને બીજું કાંઈ રૂચતું નથી. આ સીધી વાત છે. બીજી બીજી વાત છે એ બધી આડી આડી વાત છે. એટલે બહાર સ્થિતિને અંદરમાં આવે છે એવું કદી બનતું નથી. એ તો સહજ જ થાય છે. પછી જ્યાં રૂચિ પલટો કરે છે ત્યાં ઉપયોગનો પલટો પણ સહજ થઈ જાય છે. ઉપયોગને પલટવા માટે તે સંબંધીનો વિચાર વિકલ્પ કરવાની પણ આવશ્યકતા રહેતી ઋષિ અનુયાયી વિરુષિ. ઋષિની પાછળ એટલો વેગ ઉત્પન્ન થાય છે પુરુષાર્થ જેને કહીએ એ પરિણમનનો વેગ એવો જોરબંધ જોશથી આવે છે કે ઉપયોગ ક્યારે ફરી જાય છે એ સંબંધી એને ઉપયોગ બાજુ જોવાનું પણ એને રહેતું નથી. કે ઉપયોગ બાજુ જોયા કરે તો ઉપયોગ ફરે છે કે નહીં, ઉપયોગ થશે કે નહીં, ઉપયોગ ફરે છે કે નહીં. ખરેખર તો જે શુદ્ધાત્મા એને જ્ઞાનમાં આવ્યો છે ને ઋષિમાં રૂચ્યો છે પછી એને ઉપયોગ ખરવા નહીં ખરવાની તમન્ના રહી નથી, દરકાર રહી નથી. તમન્ના રહી નથી એટલે દરકાર રહી નથી કે મારો ઉપયોગ ખરે તો સારો, હું નિર્વિકલ્પ થાવ તો સારો. એ જોતો નથી. બીજી સુધાની વિચારતા નિર્વિકલ્પ હોવા કે નહીં હોવા એ મત દેખો એમ કરીને લીધું છે. ઠીક, શુભ થયું કે અશુભ થયું એ તો મત દેખો, પણ સ્વવિકલ્પ રહ્યો કે નિર્વિકલ્પ થયો એ પણ જોવાતું રહેમાં. એ પણ પર્યાય પણ આત્માનું બહિરંગ છે, બાહ્યંગ છે, એને જોવાની તારે જરૂર છે. એક અંતરંગને તું જો, અંતરંગ સ્વભાવને તું જો, એ તમે રીતે પર્યાય કેવી થઈ ને કેવી નહીં એ જોવાની તારે દરકાર કરવાની જરૂર રહેશે. જ્યાં અનંત દોલતનો પટ્ટો લાગ્યો પછી કેમ વાપરતો નથી એ પ્રશ્ન રહેતો નથી. પ્રાપ્તિનો અરખ એટલો છે, હૈયાતી જણાય એનો હૈયાતી, એનું નામ જ પ્રાપ્તિ છે. હૈયાતી જાણીએ એનું નામ જ પ્રાપ્તિ છે. પ્રાપ્ત નહોતું તો એવું કાંઈ છે ને, કે પછી એક વાપરું ન વાપરું એની ઉતાવળ રહેતી. જ્યારે જ્ઞાનમાં નિર્ણય થાય ત્યારે રુચિ પ્રગટી જાય છે. જ્ઞાન થતાં જ રુચિ પ્રગટે છે. એવું જ્ઞાનને અને ઋષિને અવિનાભાવી સંબંધ છે એટલે પંચાય છે માટે એ વિષય અને જ્ઞાનની પર્યાય સુધી છે. રુચિ, વિશ્વાસ, પ્રતીતિ, શ્રદ્ધા એ બધી ત્યાં જ્ઞાનની પર્યાય સુધી છે. એ વાંચી ત્યારે અહીંયા આ બધા શબ્દો જે શ્રદ્ધાના પર્યાય વાચક છે એને અહીંયા જ્ઞાનની પર્યાય કેમ કહી છે? પ્રકરણ ચાલે છે સમ્યક પહેલાનું, સમ્યક સમ્યકનું પ્રકરણ ચાલ્યું છે એ સમ્યક થયા પહેલા સમ્યક સમ્યક થાય છે એનું પ્રકરણ ચાલ્યું છે. અને ત્યાં જ્ઞાનની પ્રધાનતા ઘણી છે એટલે એ બધા જ્ઞાનના પર્યાય બધા બરાબર જ્ઞાન પ્રધાનતા દેખાય છે. જ્ઞાનમાં ભાઈ તો છે ને આ બધા બધા મિથ્યા થઈ છે, મિથ્યા રહી છે. જ્ઞાનમાં ભાષો છે આજ્ઞા એટલે એની રુચિ તૃપ્તિ તે જ્ઞાનની ક્રિયા આવો જ છે. વિશ્વાસ ઉભો થયો છે એ પણ જ્ઞાનમાં આવતા છે એટલે જ્ઞાનની ક્રિયા લીધી છે. બીજું મારું સ્વરૂપ નથી એ પણ ત્યાં નિર્વિકલ્પ પ્રતિ થઈ નથી એટલે જ્ઞાનની ક્રિયા લીધી છે. જ્ઞાનની ક્રિયા એમ કરી ન જોડે કીધું જોવાનું યાદ છે. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. જેમ એક્સિડન્ટ ઓચિંતો થાય છે, કોઈ વિચાર કરીને એક્સિડન્ટ કરે છે, વિચાર કરીને કરે તો એને એક્સિડન્ટ કહેવાય. શરૂઆતમાં લાલુભાઈને મળ્યા ત્યાં થોડીક આવી શકતા હાથમાં રૂપો ને તો નિર્વિકલ્પ ઉપયોગ થાય ને એક્સિડન્ટ થાય કીધું એવો શબ્દો પ્રયોગ છે. આ તો એક્સિડન્ટ છે. કેમ એક્સિડન્ટ છે? એનો વિચાર નથી હોતો. કેમ? જેને નિર્વિકલ્પ ઉપયોગ થાય છે એને ખ્યાલ પણ નથી હોતો કે હવે મારો નજીકમાં ઉપયોગ નિર્વિકલ્પ થશે. એવો વિચાર અને ખ્યાલ નથી રહેતો. કેમ કે એને જે શુદ્ધાત્મા ભાષો છે એ ખસતો નથી. એના જ્ઞાનમાંથી કે ધ્યાનમાંથી તો જેમ આર્ત અને રૌદ્ર ધ્યાનનો વિષય ખસતો નથી સામાન્ય પ્રાણીને, એમ જે અદ્ભુતથી અદ્ભુત એવો જે સ્વભાવ અદ્ભુતાદ અદ્ભુતમ કીધું ને, જે આખું પરમ તત્વ પરમાત્મ તત્વ શુદ્ધ પદ આખું એ સાક્ષાત્પણે જ્યાં જ્ઞાનમાં છે એટલે એની નજરમાંથી ખસતું નથી. અસ્તિત્વ નજરાય છે લીધું છે ને શ્રીમદજીએ, એ પણ એ સમય સન્મુખની ભૂમિકાની વાત છે. એક વખત અસ્તિત્વ ભાષા પછી અસ્તિત્વ નજરાય છે. એ અસ્તિત્વ નજરાય છે એટલે એ અસ્તિત્વ શું ત્યારે એને પર્યાયમાં આમ થશે કે આમ થાય નહીં થાય એવો વિચારવાનો એને અવકાશ હોતો નથી. કોઈ માણસ એમ કે અત્યારે એવા કામમાં લાગ્યા છે કે બીજું કામ વિચારવાનો અમને અવકાશ છે એને, એમ એવી શુદ્ધાત્માની પરમાત્માની એવી મુખ્યતા થઈ આવે છે, રહી જાય છે, રહ્યા કરે છે કે એમાં પર્યાયનું સ્વવિકલ્પનું ને નિર્વિકલ્પનું વિચારવાનો અવકાશ એને રહેતો એ થઈ જાય છે, સહજ થઈ જાય છે. બીજું તેનું ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ક્રમ એટલે આવો જ પ્રકાર બને છે. પૂર્વ પર્યાય આવો જ હોય છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે, આ પ્રકારે આવા પૂર્વ પર્યાયો આવા પ્રકારના જ હોય ને બીજા પર્યાય બીજા પ્રકારના ક્રમમાં પર્યાયો હોય શકે નહીં, એવી પૂર્વ પર્યાયની ચોક્કસતા ગણીને એને વિધિ એવું નામ આપવામાં આવ્યું છે. વિધિ કહો કે રીત કહો, માર્ગ કહો, બધું એક જ છે. માર્ગને વધારે સ્પષ્ટ કરવા માટે માર્ગની રીત આ છે એમ કહે છે. માર્ગ પોતે જ રીત સ્વરૂપે છે. મોક્ષની રીત એ પોતે અથવા આત્માને પ્રાપ્ત કરવાની રીત એને માર્ગ કહેવામાં આવે છે, એ મુખ્ય માર્ગ છે. પણ અહીં તો માર્ગની રીતિ અને તે પણ યથાર્થ રીતિ એમ, યથાર્થ રીતિ એવા શબ્દો આવ્યા છે. આ ગ્રંથની વિશેષતા છે કે સાદા સરળ સીધા સમજાય એવા ચોક્કસ એપ્રોપ્રિએટ વર્ડિંગ છે એની અંદર. જે શબ્દો શબ્દ પ્રયોગ છે એ બહુ ચોખ્ખું જ્ઞાન છે. એમ સૂચવે છે આ બધા વિષયમાં ગ્રંથનું જ્ઞાન બહુ સ્પષ્ટ છે, બહુ ચોખ્ખું છે. એટલે એના માટે જે શબ્દનો સાદામાં સાદો અને ચોખ્ખો શબ્દનો પ્રયોગ થાય ત્યાં બીજે જવું. આમ તો આપણે અર્થ આટલા બધા કરીએ છીએ પણ ત્યાં આટલા અર્થ કરવાની જરૂર નથી એવું ચોખ્ખું છે. બેઠે તો એટલું બધું ચોખ્ખું થાય છે. ૩૭ ૩૭ હું અબદ્ધ છું, જ્ઞાયક છું, એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, શાંતિ મળતી નથી. વિકલ્પ માત્રમાં દુઃખ ને દુઃખ જ ભાષે છે. દુઃખ દુઃખ બે વખત દીધું છે ત્યારે ત્યારે હું એ પહેલા નહીં ત્યારે જયારે આમ લાગે છે જયારે અધ્યાર છે. અંડરસ્ટુડ જેને કહીએ જયારે શબ્દ અહીંયા અધ્યાર છે. જયારે હું અબદ્ધ છું ને હું જ્ઞાયક છું એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે, જયારે એવા આત્માના સ્વભાવ સંબંધિત સ્વરૂપ સંબંધિત વિકલ્પોમાં પણ જીવને શાંતિ મળતી નથી, અને એવા સમસ્ત વિકલ્પ માત્રમાં કોઈ પણ માત્ર એટલે કોઈ પણ વિકલ્પમાં દુઃખ અને દુઃખ એટલે એકલું દુઃખ વાસે છે. કશાય ઘણો મંદ છે તોય ત્યારે જ્યારે આમ લાગે ભાષે છે ત્યારે ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા અને એ પુરુષાર્થપૂર્વક વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્માર્થી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું વેદન થાય છે એને પ્રથમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આટલી બધી ચોખ્ખી વાત લીધી છે. આ છેલ્લી હદની વાત લીધી ક્રમ જે લઈએ છે ને સમ્યક દર્શનના ક્રમમાં છેલ્લો પ્રકાર શું ભજે છે. આમ તો વિકલ્પમાં તો પ્રથમથી જ દુઃખ લાગવું જોઈએ એ જીલે છે. આગળ સુદાનીજીમાં તો એ ખાસ શબ્દ છે, પ્રથમ વિકલ્પને દુઃખ લગ્ન થાય. ઘણા એમ પૂછવા મળે છે શાસન શું પુસ્તકનું પ્રથમ દુઃખ લગ્ન થયું એટલે સંયોગ દર્શન પહેલાંની વાત છે કે સંયોગ દર્શન પછીની વાત છે. સંયોગ દર્શન પહેલાની વાત છે. સુખની ખબર નથી અને દુઃખ કેમ લાગે, સુખનું કોનો કોનું ભાવ કયો નથી, તર્ક બાદ તર્ક લડાવે સીધો. અંદર જ્ઞાનીઓએ અનુભવમાં આવીને કહ્યું છે એને પણ સંયોગ દર્શન પહેલા દુઃખ લાગ્યું છે. ક્યારે કહ્યું છે? અધરથી લખિતમ ને મફતલાલની સહિત છપકાર્યું નથી. તો પછી એનો વિચાર અને અંતર શોધન કરવાને બદલે તર્ક લગાડે છે. કૃષ્ણની અનુભૂતિ તો થઈ નથી, તમને દર્શન પહેલા કેમ દુઃખ લાગે? તમનું દર્શન પ્રથમની વાત હોવી જોઈએ, પણ તમારી ભૂલ થતી લાગે છે, સમજણ છે. આ પ્રથમ એટલે પ્રથમનો અર્થ એ છે કે જો કોઈ જીવ પ્રથમ એટલે ભેદ જ્ઞાનની બુદ્ધિપૂર્વક પણ શરૂઆત કરે તો એને જ્ઞાન ને રાગ વચ્ચેના અવલોકનમાં જ્ઞાનમાં કષાયનો અભાવ હોવાથી ને રાગમાં કષાય અને દુઃખ ભાવનો સદભાવ હોવાથી એને પ્રથમ વિકલ્પમાં પણ એને દુઃખ ભાસવા લાગે, એને સમજાવા લાગે. પ્રયોગ છે એને સમજાય, એ ખરું સમજાય છે, એ પહેલા ખરું સમજાતું યોગ સમજા છે. તો ત્યાંથી તો એને પ્રથમ સમજાવા લાગે છે. આમ તો જે બેંકિંગ વિષય લીધો છે કે એકદમ નિર્વિકલ્પ આનંદની નજીકમાં આવેલા જીવના પરિણામનું આ ચિત્ર ખેંચી છે. એ જીવ તો સમ્યક સન્મુખ થઈ ગયો છે. એ જીવને કૃત્રિમ ભેદ જ્ઞાનનો પ્રયોગ છૂટીને સહજ ભેદ જ્ઞાનના પ્રકારમાં પણ એ આવ્યો છે, અને સહજ ભેદ જ્ઞાનમાં એને એક આત્મા હું જ્ઞાયક છું એમ, હું અબુદ્ધ છું પેલો શબ્દ એમ લીધો, અને જ્ઞાયકમાં પાછો હું પણ એનો વિકલ્પ છોડી દીધો અને જ્ઞાયક છું એમ લીધો. ત્રણ માંથી બે શબ્દ કર્યા, હું અબુદ્ધ છું જ્ઞાયક છું આમ લીધું છે. સાવ સારો લીધો છે, વિકલ્પ ચાલતો હોય છે, સ્વરૂપ સંબંધિત વિકલ્પ ચાલતો હોય છે. ખાસ કરીને જે સ્વભાવ એના જ્ઞાનમાં છે એ સંબંધી વિકલ્પ ચાલે છે. એથી બીજો શાસ્ત્રના વિષયનો પર્યાયાર્થિક નહીંનો, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો એ પણ વિકલ્પ નથી. ધંધો વેપાર ને સંયોગનો વિકલ્પ તો નથી જ, એનો તો પ્રશ્ન નથી. પણ તત્વજ્ઞાનના વિષયમાં પણ બીજા પડખા છોડીને, વ્યવહાર નહીંના અને પર્યાયાર્થિક નહીંના પડખા છોડીને, અશુદ્ધ દ્રવ્યાર્થિકના પડખા છોડીને, જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષયભૂત આત્મા છે જે એના જ્ઞાનમાં આવ્યો છે એ સંબંધિત સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે. છોડ નહીં પણ સૂક્ષ્મ ચાલે છે. હું અબદ્ધ છું, આ આત્માની અંદરમાં કોઈ રાગ બંધન નથી, કોઈ એને કર્મ બંધન પણ નથી, એવો અંદરમાં ભાળે છે, જ્ઞાનમાં ભાસે છે એટલે ભાળે છે. ભાળે છે પણ એટલો પુરુષાર્થનો વેગ નથી કે વિકલ્પ ઉત્પન્ન થાય. પુરુષાર્થની મંદતાને લઈને એટલો વિકલ્પ ઉઠે છે કે હું અબદ્ધ છું, હું આવો છું, હું આવો છું, નાયક છું, આવો છું, આવો છું, આવો છું, આવો છું, અંતર જલ ચાલે છે. એટલી કષાયની મંદતા હોય છે કે એવી કષાયની મંદતા સામાન્ય રીતે થઈ શકે નહીં, હવે ત્યાં દુઃખ લાગે છે. સામાન્ય પ્રાણીઓને તો જ્યાં આત્માની શાંતિનો આભાસ થઈ જાય છે, અયથાર્થ પદ્ધતિ પડેલા કેટલા સિદ્ધાત્માની કલ્પના કરેલી હોય, પછી એનો નેનો નેનો વિચારને રચણ કર્યા કરે, એનો ને એનો એક જ વિષયનો વિચાર રચણ કરતા સંચળતા ઘટે અને થોડી કસાયની મંદતાની શાંતિ અને સાતાનો અનુભવ થાય, સાતા પ્રકૃતિ ઉદય હોય ત્યારે એને એવો આભાસ થાય કે મને આત્માનો આનંદ થાય, એવો ભ્રમ થાય. અહીંયા કહે છે કે યથાર્થ પદ્ધતિ વાળાને ત્યાં દુઃખ લાગે, આ તો બધો ઉત્તર દક્ષિણમાં કહે છે. એકને શાંતિ લાગે છે અને બીજાને દુઃખ લાગે છે. ભાઈ અપેક્ષાએ નીચેથી જોઈએ તો શાંતિ ઘણી છે, છતાં અંદરમાં એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે. એ વિકલ્પમાં હું પણ આનો અનુભવ છે, કેમકે એકત્વ બુદ્ધિ છે ને, હજી સમ્યક દર્શન છે ને, એકત્વ બુદ્ધિ તૂટે એમ નથી, એટલે એમાં શાંતિ મળતી નથી. વિકલ્પ માત્રમાં એટલે સૂક્ષ્મમાં, સૂક્ષ્મ વિકલ્પમાં પણ એને દુઃખ જ ભાસે છે, દુઃખ જ અનુભવાય છે. હા, દુઃખ એટલે દુઃખ જ છે, એમાં કાંઈ સુખનો અંશ માત્ર, શાંતિનો અંશ માત્ર પણ નહીં. એકાંત દુઃખ તે દુઃખ જ છે, દુઃખ તો એકાંત એ દુઃખ જ છે. એ તો પરિણમનમાં વિકલ્પનો ઉત્થાન થયો આ બાજુનો, બહારની બાજુનો, કે અગ્નિની ઢાળ છે એમ કે છે. એમ અગ્નિની થોડી ઢાળ હોય તો ન દેજાય ને, ઘણી ઝાડ હોય તો દેજાય. એમ તો દીવાસળીની ઝાડમાં વાંધો નહીં, અને ચૂલાની ઝાડ હોય કે મકાન ખોલતું હોય તો એની ઝાડમાં વાંધો એમ કાંઈ છે. ધ્યેયમાં ફરક છે એટલે નીકળી ગડબડ એમાં જ છે. મૂળ તો ધ્યેયમાં ફરક છે, ધ્યેયમાં પણ ફરક છે, અને મૂળ તો યથાર્થતામાં આવતો નથી. એટલે જ્ઞાન છે યથાર્થપણે કામ નથી કરતું, બ્રહ્મણા માર્ગીનો છે. વિકલ્પ માત્રમાં દુઃખ દુઃખ વાસે છે ત્યારે એ પહેલા કોઈને નહીં, બીજી રીતે કોઈને નહીં, ત્યારે અપૂર્વ પુરુષાર્થ પડતા, ત્યારે તે કાળે પણ સૂક્ષ્મ વિકલ્પના કાળમાં પણ અપૂર્વ એટલે અનંત કાળમાં પૂર્વે નહીં ઉપડેલો. અપૂર્વ શબ્દ સામાન્ય થઈ ગયો છે, આપણે ત્યાં તો શનિવાર વાત હોય તો આ તો અપૂર્વ છે, આ તો અપૂર્વ છે, ફપકારે જ રાખે. અનંતને અપૂર્વ તો જાણે મફતમાં મળે, વાત વાતમાં અનંત ને વાત વાતમાં જ્યાં જે સ્થાનમાં જે કોઈ હોવો પડે ત્યાં અપૂર્વ પુરુષાર્થ કરતા કોઈ સારો પ્રસંગ થાય તેવી ભક્તિ કરી છે, અપૂર્વ ભક્તિ કરી. કેવું ફંક્શન ગયો, અરે અપૂર્વ અપૂર્વ છે, પણ અપૂર્વ પહેલા કોઈ વાર ન થયું. આવું તો અનંત અનંત વાર કર્યું કે પૂર્વાનું પૂર્વ આથી ઘણું કરી શકાય. અત્યારે જે પૂર્ણ અનુસાર બાહ્ય પ્રસંગો ભજે અને અત્યારે સ્થૂળ રાગના પરિણામ ભજે, એના કરતા તો ઘણું વધારે પૂર્વે અનંત વાર કરી છે. એક વાર નહીં પણ અનંત વાર, અરે મિથ્યાત્મી મંદતા અનંત વાર કરી છે, રાગની મંદતા કરી છે એમની, તે ચાર લબ્ધિમાં આવીને મિથ્યાત્મને મંદ પણ અપૂર્વ વાર કર્યો, અનંત વાર કર્યો, તો એ કાંઈ અપૂર્વ છે એ બધું પૂર્વાનું કર્યું. અહીંયા અપૂર્વ છે કેમ કે એવો અપૂર્વ પુરુષાર્થ છે પૂર્વે નહીં કરેલો, તો પૂર્વે કર્યો હતો એને સમ્યક દર્શન થઈ ગયું હતું એમ કહેવાય. ઉપાડતા અને વસ્તુ સ્વભાવમાં લીન થતા, એ પુરુષાર્થ પૂર્વક લીનતા થતા, જ્ઞાનમાં આવ્યો તો પણ લીનતા થઈ નહોતી ને પુરુષાર્થ એટલો ઉપડ્યો નહોતો, એટલું બાકી હતો. આત્માર્થી જીવને એમ સમ્યક દર્શન ઉભી નથી થયું એવા જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. એટલે કે કોઈ પણ વિકલ્પ છે એને જ્યારે ઉત્પન્ન થતો નથી ત્યારે એને આનંદનું વિદન થાય છે, ત્યારે એને આત્માના સર્વ પ્રદેશોથી પૂરા ક્ષેત્રમાંથી અસંખ્ય પ્રદેશે સાક્ષાત અતિન્દ્રિય જ્ઞાનના દીવા પ્રગટે છે. એને દી વાળ્યો, એને દી વળ્યો હોવાથી એને દિવાળી કહેવામાં આવે છે. દી વળે તે દિવાળી એમ છે. અસંખ્ય પ્રદેશે જ્ઞાનના અને આનંદના દીવા પ્રગટે છે. વેદન થાય છે, અનુભવ થાય છે એમ બતાવું છું. એટલે વેદન થાય છે, વેદન થાય છે. એમાં આત્મા જણાય કે ન જણાય બહુ પ્રશ્ન ઉઠી જતો. વેદન પોતે જ્ઞાનની ક્રિયા છે, પણ ત્યાં પરપદાર્થને જાણવાનું જ્ઞાન નહીં હોવાથી અને આનંદને અને અનંત ગુણોના રસને ભોગવતા મારું જ્ઞાનનું રોકાવું હોવાથી એને વેદન એવું નામ આપવામાં આવે છે. વેદે એને જાણે નહીં એ વાતથી દેખત રીતે જ મેળ ખાય એવી નથી.